તારીખ 28/9/1990 પૂજ્યભાઈ શ્રી શશીભાઈ દ્વારા ઈડરમાં થયેલ તત્વચર્ચા સડક નંબર 33.
હવે જે સાધનથી દર્શન ક્ષય થવો જોઈએ, એ જ સાધન દર્શન મોહની વૃદ્ધિનું કારણ થાય તો પછી બીજું સાધન હાથમાં ક્યાંથી આવે? કેવું રહ્યું એની પાસે? જે છરીથી રક્ષણ કરવાનું હોય પેટમાં વાગે તો એને જોવું થયું, તો શાસ્ત્ર શાસ્ત્ર થઈ સંભાળવાનું તો છે જવાબદારી નો, વધારે જવાબદારી નો પ્રસંગ છે. તત્વજ્ઞાનનો અભ્યાસ કરવો એટલે વધારે જવાબદારીનો પ્રસંગ છે, અથવા ધર્મ માટે પ્રયત્ન કરવો એ પ્રયત્ન કરનાર માટે જવાબદારી ઘણી છે. પછી જે રીતે ધર્મ કરવા માંગતો હોય તેની રીત ઘણી નથી, રીત એક જ છે. ત્રણ કાળનો માર્ગ તો એક જ પ્રકારે છે. પોતે જવાબદારી ન સમજાય, ગમે તે માર્ગે ચાલવા તો ઊંઘ માર્ગે ચાલે, મૂળ માર્ગે ન ચાલે તો ઊંઘ માર્ગે જાય.
બુદ્ધિ ગમે રીતે સ્પષ્ટીકરણ થાય કે ઘણું થાય ઘણું થાય તથા કામ ન થતું દેખાય
તમે ઉપવાસ કરો તો પણ ઉતરતો નથી, દવા ખાવ તો પણ ઉતરતો નથી, ગરમીનો તાવ છે ઠંડી ની દવા કરો છો, શીતોપચાર કરો કોઈ ઉતરતો નથી, તો પછી એને ઇન્વેસ્ટિગેશનમાં જવું જ રહ્યું. શેને અંગે તાવ છે? ઉતરે છે, સામાન્ય વસ્તુ છે, પણ મટતી ન હોય તો ટીબી છે કે એને તપાસ કરાવી જ પડે કે ફેફસામાં કંઈ ગડબડ તો નથી, મટતી કેમ નથી? એમ ધર્મના ક્ષેત્રમાં આવ્યા ને ધર્મ ન પામ્યા તો લાંબો સમય ગયો તો પછી એની ચિંતા નહીં કરવાની, કેમાં મટતો નથી રોગ? રોજ દવા તો રોજ હું લઉં છું, રોજ શાસ્ત્ર વાંચું છું, રોજ મંદિરમાં જાઉં છું, રોજ પૂજા ભક્તિ કરું છું, ભોગ ચાલુ રહીએ તો પણ તો માણસ સતર્ક થઈ જાય છે, સાવચેત થઈ જાય છે. આ કેમ રોગ ચાલુ રહ્યો? ઉપાય કરીએ છીએ ને રોગ શું કરવા ચાલુ રહ્યો? નક્કી કાંઈક અંદર બીજી ગડબડ છે. આ ગાડી હાંકાવી રાખે આપણે કરીએ કરે જા, કરતા હોય કરે જા, આપણને આ સુજ્યું કે આ કરવા જેવું છે માટે હવે એ કરે જા, એ તો કોઈ રોગ બીજો અંતર ભયંકર છે એને ન થાય. સાવચેતી રાખવી જ જોઈએ.
ઘણા વર્ષો સાંભળ્યા પછી પણ પ્રશ્ન એવો જ થાય છે કેમ પૂછાતું પડતો
નથી? પૂછાતું તો સહજ જ ઉપડે, જ્ઞાન પોતે પુરુષાર્થનું ઉત્પાદક છે જો સાચું હોય તો. જ્ઞાન જ્ઞાન જ ન હોય અને માને કે જ્ઞાન છે તો પુરુષાર્થ ક્યાંથી ચાલવાનો હતો? ઉપરવાનો હતો ક્યાંથી?
બે વાત કેવી રીતે બેલેન્સ કરવું અને અંદર
જે વાત પોતાના ખ્યાલમાં નથી આવતી એવી વાતને એનો ખ્યાલ આવે છે. સત્સંગ એટલે એકલું સાંભળવું એમ નથી, સત્સંગમાં ચારે બાજુની ચર્ચા અને પરિચર્ચા ચારે પડખાની થાય છે, અનેક પ્રકારે એના વિચારણા થાય છે, એનું નામ સત્સંગ છે. માત્ર કોઈ એક વ્યાખ્યાન સાંભળવું એનું નામ સત્સંગ નથી. પોતાને એની ખોદ હોય તો એ સંબંધીની ચર્ચા ચાલે, પોતાને રુચિ અરુચિ હોય તો એ સંબંધીની ચર્ચા ચાલે, ભાવના હોય કે ન હોય તો એની ચર્ચા ચાલે, જિજ્ઞાસા હોય તો એના પ્રકારોની ચર્ચા ચાલે, એમ એના જેટલા પડખા છે બધી ચર્ચાઓ સત્સંગમાં ચાલે છે. એમાં પોતે પોતાને પોતી કોઈ વાત પોતાના દોષની ખ્યાલ ના આપતી હોય, પોતાના ક્ષતિની ખ્યાલમાં ના આવતી હોય, એ ખ્યાલમાં આવે છે, એનું નામ સત્સંગ છે. પછી ઇમ્બેલેન્સ નહીં થાય, પછી બેલેન્સ જ રહે છે.
તો ક્યાં લક્ષ્ય સાંભળવાનું છે એટલી વાત છે,
શ્રવણ ના રાગ નો નિષેધ કર્યો, શ્રવણ નો નિષેધ નથી, શ્રવણ ના રાગ નો નિષેધ છે. એક શ્રવણ નો રાગ થઈ જાય છે માણસ ને, પછી સાંભળ્યા કરે એ વસ્તુ બરાબર
એટલે એની પોતાની પુનરાવૃત્તિ કરી નાખે
છે. વાત તો એ છે કે વેપાર કરે છે માણસ તો તપાસે છે કે એમને કે નહીં કે નફો થયો કે ન થયો, માત્ર વેપાર જ કર્યા કરે છે. માલ ખરીદ્યો ને માલ વેચ્યો, માલ ખરીદ્યો ને માલ વેચ્યો, એનું નામ વેપાર. ત્યારે તપાસે છે કે નહીં કે આ મૂડી ઓછી થઈ કે મૂડી વધી, તપાસે કે ન તપાસે. તો અહીંયા એક વેપાર કરે છે, સત્સંગમાં આવે છે, સત્શ્રવણમાં આવે છે, સદવાંચનમાં આવે છે, અને એ ઉપયોગનો જ્યારે વેપાર થાય છે ત્યારે નફો થયો કે ન થયો તપાસવાનો નહીં,
તપાસવું
સીધી સારી વાત છે. દોષ છે એ તો સમજાય કે ના સમજાય કે મને કયા પ્રકારના દોષ થાય, દોષ તો
સત્પુરુષ નો સત્સંગ મળે ત્યાં સુધી તો બરાબર, પછી કોણ કરો?
પછી જેને સ્વરૂપ પ્રાપ્તિ કરવી છે, જેને પોતાની આત્મશુદ્ધિ કરવી છે, એવો જેનો અભિપ્રાય ચોખ્ખો છે, કહેવા માત્ર નહીં, એવી ભાવના જેની ચોખ્ખી છે, એવા જીવનો સત્સંગ કરો, એવા જીવનો સત્સંગ કરો. અને પોતાને પણ એવું જ હોવું જોઈએ, એટલે સમ વિચાર વાળાનો, સરખા ધ્યેય વાળાનો સંગ કરવો, તે પણ સત્સંગ છે. જ્ઞાની પુરુષનો સત્સંગ એ તો પરમ સત્સંગ છે. આ પ્રકારે સરખા વિચાર કરો, પછી બીજા પ્રકારે નહીં, સરખા રાગ વાળા નહીં, સરખા ધ્યેય વાળા હોય તો એને સમ વિચારના મુમુક્ષુ કહેવામાં આવે છે, એનો સંગ કરો.
એ પરીક્ષા તો કરવી
કરવી જોઈએ, પૂછી લેવું જોઈએ, પણ પૂછી લેવું જોઈએ નહીં એવું લાગે તો પરીક્ષા પણ કરવી જોઈએ કે આમ કેમ ગરબડ છે, તમે તો આમ કહેતા હતા, ગાડી આમ ચાલે છે, એનું શું છે. એટલે મોક્ષએ આપસની અંદર એટલી સરળતા, એટલી નિખાલસતા અને એટલી આત્મીયતા આપસમાં હોવી જોઈએ, એકબીજાને એકબીજાના દોષ, પોતાને પોતાના દોષ ધ્યાનમાં ન આવે તો બીજાને પોતાના દોષ ધ્યાનમાં આવે તો એ વિનંતી કરી રાખે કે ભાઈ સાહેબ મારા ઉપર ઉપકાર કરજો, મારો ક્યાંય દોષ દેખાય તો મને તમે જણાવવાના જરા પણ સંકોચ નહીં રાખતા, તમે મને જણાવશો તો તમારા જેવો કોઈ ઉપકાર નથી. એટલે સરળતા એટલે આત્મીયતા એટલે નિખાલસતા હોય તો સત્સંગ થાય. નહીતર ખાલી ચર્ચા વાર્તા ને પ્રશ્ન ચર્ચા ચાલે ને ધ્યાન પણ વધે ને પાછા ગરબડ બીજી બધી ચાલુ રહી જાય, એનો કઈ સત્સંગ નથી. આ માર્ગ મુખ્ય ગુણ દોષ સંબંધિત છે. આની લાઈન છે ગુણ દોષની સંબંધિત લાઈન છે. એ વસ્તુ ઉપર લક્ષ મુખ્યપણે રહેવું જ જોઈએ અને એ લક્ષ છૂટવું જ ન જોઈએ. પછી જે થવું હોય તે થા, ન થવું હોય તે ન થાવ, એનો કઈ વાંધો નથી.
ગુણના ભક્તિકરણ નું લક્ષ્ય રાખવું કે દ્રવ્યના ભક્તિકરણ, ગુણના ભક્તિકરણ નું લક્ષ્ય રાખવું,
ગુણના ગુણના પ્રગટીકરણ
ભક્તિકરણ નું લક્ષ્ય રાખવું કે દ્રવ્યના ભક્તિકરણ સ્વભાવના
ભક્તિકરણ. ગુણ તો સ્વભાવમાં છે, ગુણ બીજે ક્યાં છે? સ્વભાવ સિવાય ગુણ છે ક્યાં?
હા, એટલે સ્વભાવ
એક જ વાત છે.
લક્ષ્યમાં શું લેવું?
ગુણ નું પ્રગટીકરણ કહો કે સ્વભાવ નું પ્રગટીકરણ કહો, એક જ વાત છે. બે વાત જ નથી. પેલા તો કેમ કોઈ ગુણ સ્વભાવમાં છે? સ્વભાવમાં કોઈ ગુણ નથી. એટલે પ્રશ્ન
स्वयं का दोष भी दिखे और दूसरे का दोष भी दिखे. सत्संग में स्वयं का दोष भी दिखे और दूसरे का दोष भी दिखे, दूसरे में भी वो दोष है और स्वयं में भी ये दोष है, तो उसमें किस प्रकार से विचारना करना?
मैं दूसरे का दोष दिखे तो उसको बंद कर देना और स्वयं का दोष दिखे तो उसको मुख्य करना, इस प्रकार से विचारना करना. दूसरे का दोष को मुख्य कभी नहीं करना. अगर दूसरे का दोष को मुख्य करेंगे तो द्वेष हुए बिना रहेगा नहीं, इसलिए ये तो करने लायक है नहीं. राग द्वेष तो छोड़ने के लिए आए हैं, करने बढ़ाने के लिए थोड़ा है.
एक ही दोष है, स्वयं में भी दिख रहा है और दूसरे में भी दिख रहा है.
हाँ, तो दूसरे का गौण करो, अपने का मुख्य करो, इसमें क्या आपत्ति? उस प्रकार से विचारणा करने में कौन सी आपत्ति है? दूसरे का दोष को मुख्य करने जाओगे तो द्वेष हो ही जाएगा.
तो ये कह रहे कि जितनी निष्ठाता बलवान हो इतनी धर्म पर बलवान हो.
निष्ठाता बलवान हो
तो इतने धर्म में नाम बलवान हो.
हम तो सोच रहे हैं अपने जो जो विचार करवाना छे मुमुक्षु ने भूमिका વિચાર કરીએ છીએ. જ્ઞાની તો અંતરંગથી નિષ્ફળ જ હોય છે. સર્વ સત્પુરુષો જ્ઞાની પુરુષો તો અંતરંગથી નિષ્ફળ હોય છે. મોક્ષતા ને નિષ્ફળતા એટલે શું? કે કોઈ પણ પ્રકારની સાંસારિક અપેક્ષા બુદ્ધિ નહીં લેવી. મોક્ષો મોક્ષો પ્રત્યે પણ સાંસારિક કારણોને, સાંસારિક પદાર્થોને, ભૌતિક પદાર્થોને કોઈ પણ પ્રકારની અપેક્ષા નહીં રહેવી. અપેક્ષાનો અભાવ થઈ ગયો તો જેમ કે આમાં તો સમાજની અંદર તો અનેક વ્યક્તિઓ આવે છે. કોઈ ઊંચી પાયરીની હોય છે, કોઈ સરકારી હોદ્દા ઉપર હોય છે, કોઈ શ્રીમંત હોય છે, કોઈ મોટા ઇન્ડસ્ટ્રીવાળા પણ ઇન્ડસ્ટ્રીયલિસ્ટો પણ હોય છે. તો કોઈ સાંસારિક લાભના હેતુથી જો આની અંદર સંબંધ રાખવામાં આવે, પ્રેમ કેળવવામાં આવે, પ્રીતિ વધારવામાં આવે તો એમાં સ્પૃહ છે, ત્યાં તો ધન થવાનો પ્રશ્ન જ નથી. એ તો દર્શનમોની વૃદ્ધિનું જ કારણ છે. તે દર્શનમોની વૃદ્ધિનું કારણ છે. એટલે એ તો આ તો લાઈન જ આત્મગુણો પ્રગટ કરવાનો. જે આત્મગુણ પ્રગટ કરવા છે ત્યાં તો નિષ્ફળતા જ રહેશે. સાંસારિક લાભ માટે સંસારની પ્રવૃત્તિઓ તો પાર વગરની છે. આ ક્ષેત્રમાં એ પ્રવૃત્તિ તો હોવી જ ન જોઈએ. આ તો ક્ષેત્ર જ બીજું છે. સદવિચાર નો પણ નાશ કુસંગથી થઈ જાય છે. જે મુમુક્ષુમાં સત્પુરુષ પ્રત્યે એમની અંતર એક નિષ્ઠા એક નિષ્ઠ આસ્થામાં સ્પષ્ટ ખામી દેખાય, જે તેમના વર્ણથી અને વ્યવહારથી અને વર્તનથી દેખાય આવે, તો તેના સંઘને કુસંગ ગણવો કે કેમ? અથવા જેના નીતિ ન્યાયના ઠેકાણા નથી તે વાત પણ તેના વ્યવહારથી સ્પષ્ટ જાણવામાં આવે, છતાં જે નિકટમાં રહેતો હોય તો તેના સંઘને સત્સંગ યોગ્ય માનવો જોઈએ કે નહીં? અથવા તેના આ પ્રકારના દોષને ચારિત્રનો દોષ ગણી તે દોષને ગૌણ કરી તેને સત્સંગ કરવો કે નહીં, કે કરવો કે નહીં એમ છે? કરવો કે નહીં તેનો સત્સંગ કરવો એ પ્રશ્ન છે. એ જાણીએ હવે આપણે ઉત્તર વિચારીએ કે મુમુક્ષુ જીવ માટે સત્સંગ એ અમૃત છે. તેનાથી મુમુક્ષુની આત્મરુચિ અથવા આત્મગુણની રૂચિને પોષણ મળે છે. આત્મો હોય પછી આગળ જાણવાની વાત છે. કરવા જોઈએ આ મુદ્દા પહેલા નક્કી કરવા.
પોતાને એ નક્કી કરવા જોઈએ ને બીજા
આપસમાં પરસ્પર કરવા જોઈએ, પરસ્પર એકબીજાને કરવા. સંઘ કરવો છો તો પરસ્પર જ સંઘ કરવાનો છે ને?
કઈ મેટરમાં ડિફરન્સ ઓફ ઓપિનિયન હોય જતા કઈ મેટરમાં ડિફરન્સ ઓફ ઓપિનિયન હોય જતા પક્કા છે.
ડિફરન્સ ઓફ ઓપિનિયન હવે ઉસકા કોઈ સવાલ નહીં હૈ, લેકિન ઉસકી જો ચર્ચા હૈ ઉસમેં ગુણ દોષ કી તો ચર્ચા કરેંગે કે નહીં કરેંગે? સમજો મેરા ઓર આપકા ઓપિનિયન ડિફરન્ટ હો ગયા તો દોનો કા તો બરાબર નહીં હૈ. दोनों का बराबर हो सकता है क्या? बराबर तो एक का होगा ना. तो जिसको गुण ग्रहण करना है उसको तो वो डिफरेंस मिटाना ही पड़ेगा.
पर दोनों अपने साइड में एविडेंस के हिसाब से तो गुण का बात करेगा कि इसमें ये गुण है, इसमें ये गुण है, इसमें ये गुण है.
चर्चा
करेगा, बचाव करेगा.
अरे आपस में चर्चा कर ले, बात तो एक तो सही होगी. जब डिफरेंस है तो एक सही होगी ना, तो दोनों सही होगी क्या?
सही
होगी तो उसको चर्चा कर लेंगे आपस में, सरलता से, निखालसता से. और जो भी कमजोर बात है वो छोड़ दे, जो उत्कृष्ट है उसको उसके पक्ष में आ जाए. फिर डिफरेंस डिफरेंस ऑफ ओपिनियन रहेगा नहीं, इसमें डिफरेंस मिल जाएगा. पहले बात तो ये है कि हम एक ध्येय वाले हैं, जब ये संभव है डिफरेंस मिटाने का. अगर ध्येय हमारा अलग अलग है तो फिर डिफरेंस ऑफ ओपिनियन वो मिटने वाला नहीं है. इसलिए हमारा आत्मकल्याण का ध्येय एक होना चाहिए. अगर हमारा एक आत्मकल्याण का ध्येय है तो फिर डिफरेंस ऑफ ओपिनियन ठीक रहेगा नहीं, अवश्य मिट जाएगा. ये बात ऐसी रहती
है. मुमुक्षु व्यक्ति निखालसता नहीं होगी, वो तो एक
निखालसता छुपाता ये प्रकार नहीं होता, એટલે એ એક મોટો પ્રોબ્લેમ છે.
અમુક વાત છુપાઈને વાત
સાઈડમાં. ખરેખર એ મુમુક્ષુ આપસમાં સત્સંગને લાયક છે કે કેમ એ પ્રશ્નથી નહીં આવું બતાય છે. આ ગુણ પહેલા હોવા જોઈએ. હવે એકનો દોષ બે માંથી એક કઈને રાખવા નથી, બે ને કાઢવા છે. હવે એ ઉપરાંત સરળતા હોવી જોઈએ કાઢવા માટે, ત્યારે સત્સંગ બની શકે છે, નહીતર બની શકતો નથી. હું ભેગું થાય એનું નામ કઈ સત્સંગ નથી.
અસરસ વાત કરી કે ભાવના ભાવી જોઈએ, ભાવના ભાવી જોઈએ.
હા, નહીં તો ભાવના ભાવે, હું મળે તો ભાવના ભાવે. ખરીદવાનું મળે તો ગમે તે દેવા, કઈક ખાઈ જાહેર ખાઈ લેવાય છે કે
નથી.
ચાલો ભવા છે ને, ગમે તે ખાઈ ગયો, એવું નથી. ચાલો જે લાગુ પડે તો જ ખાવાય. બહુ ગંભીર પ્રશ્ન છે સત્સંગનો, જે પ્રશ્ન છે આ કાળના વિશે ખૂબ જ ગંભીર છે.
પ્રશ્ન આવી ગયો, ધાર્મિક પ્રશ્ન આવી ગયો, ઘણી બાજુ થઈ જાય છે. એક બાજુ સત્કૃષ્ણની આમ આજ્ઞા આવે છે, એમ સત્સંગ કરવાની આજ્ઞા આવે છે, એક બાજુ કઈ મેળ ભેટતો નથી, એવી દુવિધા થઈ જાય છે ઘણી વખત.
સરળતાની આપણી તૈયારી છે કે નહીં, આપણે નિકાલ રસ્તા આપણે રાખી શકશું કે નહીં, એટલી આપણી વચ્ચે આત્મીયતા છે કે નહીં, રાખવી છે કે નથી રાખવી, આ નિર્ણય આપણે કરવો પડશે.
પાછી કરવાની નિશંકતા છે કે બીજા લોકોની વાત દેખાય અને વિરુદ્ધની વાત દેખાય તો કરવાની નિશંકતા છે કે
નહીં? નિશંકતા તો ત્યારે જ આવે કે એકબીજા વચ્ચે અંતર ન હોય, તો અંતર હોય તો નિશંકતા, શંકા જ રહેવાની છે. કહેશું તો કેમ થશે, એને ખરાબ તો નહીં લાગે, અને આ ભલે થોડો સમસ્યા અઘરી છે તો પણ આ સમસ્યા જો ન સુલઝાવવામાં આવે તો આ એક પરમાર્થને બહુ મોટું પ્રતિબંધક કારણ છે. પરમાર્થનું બહુ મોટું પ્રતિબંધક કારણ છે. જો પરમાર્થના પ્રતિબંધક કારણને હટાવવું જ રહ્યું પૂરા પુરુષાર્થથી અને પૂરી તૈયારીથી, આમ તો સરળતા બહુ મોટી વાત છે. જો પોતે સરળ હોય તો લખો વાંધો નથી આવતો, પણ એ આપણે અપેક્ષા જ રાખીએ સામેથી. એવી જ રીતે કોઈ તો કોઈ દિવસ લખવાનું, કોઈ દિવસ કામ થવાનું. શું થાય છે કે સામેથી આપણે અપેક્ષા રાખીએ.
બહુ સરસ વાત.
આપણને તો આપણે ખબર પણ ન હોય.
જી હા, બરાબર છે
કે આપણે ક્યાં ઉભા છીએ, સરળતા છે કે નહીં,
ચર્ચા કરી લેવી જોઈએ.
પછી જે સરળતાનો તમારો વ્યવહાર છે એ તો ગમે એવો, સામે જો એક જ અભિપ્રાય વાળો હોય તો કઈ રહે જ નહીં ને પ્રશ્ન. કોઈ પ્રોબ્લેમ ઊભો ન થાય, કોઈ સમસ્યા ઊભી થાય જ નહીં, ગેરંટેડ વાત છે.
પહેલા ધારા કે પરીક્ષા થઈ, જ્યારે મુક્ત રૂપથી આપણે આપસમાં પૂછશું તો ઓલો તો મતલબ ભલે માયાદારીથી કહેશે આપણે તો મુક્ત રૂપથી ચર્ચા કરી, એમાં મારે રાખવી છે, તો એક પરીક્ષામાં તો યા તો પોતે ફેલ થઈ જશે, એના સામે વાળા ફેલ થઈ જશે.
ચાલે ચાલે નહીં, ગાડી આપણે ચાલે. કેમ કે માયાચાર સરળતાથી વિરુદ્ધ છે.
ક્યાં ટકશે, ક્યાં પરસ્પર વિરુદ્ધ પડવાનું છે, કેવી રીતે ટકશે?
સાચી વાત છે. તાકાત અહીંયા જ લગાડવાની છે, પોતાની સરળતા ઊભી થાય તો ઉત્તમના બહુ મોટી હોય.
વચ્ચે કોણ આગળ છે, કોણ પાછળ છે, એનો નિર્ણય કેવી રીતે
નિર્ણય કરવાનો સમય હોય છે? ખરા બંને સરખા હોય એવું ભાગ્ય
સત્તો જે ઉપર બેસેલો હોય એને ખબર પડે,
ભલે આપસમાં ન ખબર પડે, એકબીજાને ખબર ન પડે, પણ બહુ લાંબો ટાઈમ સુધી ખબર ન પડે એવું નથી બનતું.
હા, લાંબો ટાઈમ
એવી સમજણ થી કઈ અહંપણો નથી આવતું, પણ એવી બુદ્ધિ થી અહંપણો આવે છે. એક બહુ સરસ પત્ર છે એમાં કપાલદેવ લખે છે કે મને મારો ઘણો દોષ લાગે છે કે હું કેમ હજી વેપાર છોડતો નથી એમ કરીને લખે છે. પોતે વ્યવસાયમાં છે તો એમને પોતાનો દોષ લાગે છે. પછી લખતા લખતા એમ લખે છે કે આધુનિક જીવોને આ દોષોને જોતા મારો દોષ મને કઈ બહુ મોટો નથી લાગતો, અથવા તો ઘણો નાનો લાગે છે, પણ મને મારો દોષ ઘણો નાનો લાગે છે એમ જોવાની મારી બુદ્ધિ નથી. શું લખ્યું? એમ જોવાની મારી બુદ્ધિ નથી કે હું મારા દોષને નાનો જોઉં, પણ સહજ જે જણાય તે લખું છું, જણાવું છું, એટલે લાગે છે તે જણાવું છું. તો જે જેમ હોય તે તેમ જાણવામાં આવે એ દોષનું કારણ નથી. મને ખબર પડે કે તમે, આ તો સ્પષ્ટ વાત કરીએ, મને ખબર પડે કે તમે મારાથી પાછળ છો, તો એ ખબર પડવો એ કોઈ દોષ નથી, પણ મારી મોટાઈ મારે બુદ્ધિમાં રાખવી, અભિપ્રાયમાં રાખવી મારી મોટાઈ, હું આગળ છું એવા અભિપ્રાયથી સુપ્રિયોરિટી ઓફ કોમ્પ્લેક્સમાં તમારી સાથેનો વ્યવહાર રાખવો એ દોષનું કારણ છે. જ્ઞાન દોષનું કારણ નથી, સમજણ કોઈ દોષનું કારણ નથી.
આગે પીછે કા જો બાત હૈ એ વિવાહ કી અપેક્ષા છે, આગે પીછે
કા જો બાત હૈ એ વિવાહ કી અપેક્ષા છે, યા ઓકે છે ક્ષોપસન કી અપેક્ષા છે,
ક્ષોપસન તો યોગ્ય તાકે છે, પાત્રતા કી અપેક્ષા છે, ક્ષોપસન કી અપેક્ષા છે નહીં. દૂસરા કે એ જ્ઞાન તો એટલા માટે કરવાનું છે, એ સમજણ તો એટલા માટે કરવાની છે કે પોતે ભૂલ ન કરે. ભૂલ કરવા માટે જ્ઞાન નથી કરવાનું, ભૂલ નહીં કરવા માટે જ્ઞાન કરવાનું છે. એ જ્ઞાન પણ નિર્દોષ થવા માટે કરવાનું છે, દોષમાં પડવા માટે નથી જ્ઞાન કરવાનું. આ તો અભિપ્રાય દ્રષ્ટિકોણ તો હોવો
જોઈએ.
જયારે એક લાઈન વાળા, એક આત્મહિત ના અભિપ્રાય વાળા મળે તો એ બહુ કુદરતી પરિસ્થિતિ છે કે એના વચ્ચે આકસ્મિક સ્નેહ અને પ્રેમ, નિર્દોષ સ્નેહ અને નિર્દોષ પ્રેમ બહુ સારો હોય છે. જે જગતમાં દેખાયો છે પણ નથી હોતો એવો સારો હોય છે. આ એક કુદરતી પરિસ્થિતિ છે, એ કુદરતી પરિસ્થિતિ ની સાથે પોતાની સુસંગતતા વિચારવા જેવી છે. પ્રેમ આવે એમ નથી કે તમને જોયા ને તમારા જોવાથી પ્રેમ છે, તમને મળવાથી પ્રેમ છે, એમ નથી કે તમને કુદરતી પ્રકાશ.
બંને આપસ પરસ્પર હિતેચ્છો છે, હિતેચ્છને જોઈને તો પ્રેમ આવશે. હિતેચ્છો નથી, હિતેચ્છો માન્યા નથી તો દ્વેષ આવશે.
એટલે એ બહુ તો કુદરતી વસ્તુ,
કુદરતી
બહુ સ્વાભાવિક છે,
સ્વાભાવિક વસ્તુ છે,
જરા પણ અસ્વાભાવિક નથી, એકદમ સ્વાભાવિક છે.
અંદરથી હિતેચ્છનો નિર્ણય આવી જવો જોઈએ.
અવલોકન બહુ મદદ કરે કે પોતાનું પોતાની ક્ષતિનું પોતાને અવલોકન થઈ ગયા કાં તો સામેવાળો કે તો ખ્યાલ આવે. અવલોકન છે બહુ ગુણકારી છે, બહુ ગુણકારી
છે. કવિ દાસજી કહે છે કે મંદર નેરે રાખી આંગણ કુટી છવાર, પોતાના માટે જગ્યા નહીં હોતા આંગણા માં કુટિયા બના રાખ પોતાના મકાન માં. નિંદક નેરે રાખે આંગણ કુટી છવાડે, આંગણા માં કુટિયા બના રાખવું જોઈએ. નિંદા કરવા વાળા ને,
નિંદા કરવા વાળા ને આંગણા ની અંદર એને ઝૂંપડી બનાવી દેવી, સાથે રાખો. સવું લેવું છે ને તો કઈ વાંધો
નથી, બિલકુલ
એને કોઈ આપત્તિ નથી. પોતાનું આત્મકલ્યાણ સાધવું છે અને એના માટે કરવું લેવું છે, એને કઈ મુશ્કેલી જ નથી. જગતમાં કોઈ તકલીફ નથી, કોઈ વિતંબના નથી. પ્રતિબંધક કારણ એટલે શું છે કે જે દિશામાં પોતે આગળ વધવા માંગે છે એ દિશામાં પોતે રોકાઈ જાય છે, આગળ નથી વધી શકતો. પ્રતિબંધ એટલે અવરોધ આવતો, ઓબ્સ્ટેકલ છે. કઈ રીતે એટલે કે જે વસ્તુ ટાળવી જોઈએ પોતે એને ટાળે, પોતાની જે ક્ષતિ છે એને ટાળવી જોઈએ. જો પોતે ન ટાળે તો શું થાય છે, આગળ વધવામાં મુશ્કેલી પડવાની છે. કોઈનાથી કોઈ પોતે રોકાય છે એવું તો નથી, રોકાય છે તો પોતાના ભાવથી રોકાય.
જે અમૃત સત્સંગ અમૃત છે તો આ અમૃત પાછળ શું એનું આશે? અમૃત ની સંજ્ઞા
મરતો બચાવે એનું નામ અમૃત, અમૃત એટલે મરતો બચાવે એનું નામ અમૃત. સીધી વાત છે, સત્સંગ અમૃત છે.
અતિશોક્તિ
બિલકુલ નહીં, બિલકુલ અતિશોક્તિ નથી,
ઉપમા પણ નથી,
નહીં ઉપમા પણ નથી, અલંકાર પણ નથી, અતિશોક્તિ પણ નથી. પરમ સત્ય છે. લખે છે કે અમે સત્સંગ જેવું કોઈ આત્મશુદ્ધિનું સાધન જોયું નથી, જાણ્યું નથી, સાંભળ્યું નથી. કેટલા શબ્દો આપ્યા છે, પરમ સાધન છે એમ કહ્યું છે. બધા સાધનોમાં એ પરમ સાધન કીધું છે. પણ વિવેક કરે, સત્સંગ કરવો જોઈએ, કોણ કરવો નહીં કરવો, કરવો તો કેવી રીતે કરવો, કેવી રીતે નહીં કરવો, આ બધા એના પડતા બરાબર વિચારી લેવા જોઈએ અને પછી કામ કરો. તો કામ થાય જ થાય, ન થવાનો પ્રશ્ન જ નથી, ગેરંટેડ વાત છે.
જી
મેડમ, એની કૃપાલ લખે છે કે સત્પુરુષ મળે અને જો જીવનું ધાર્મિક દારિદ્ર્ય વિદાય તો આ વિશ્વમાં એક દસમું આશ્ચર્ય છે. બોલ નાખવા ને બિલું ન થાય, પણ આમાં તો બીજું થાય જ નહીં, તો સ્વભાવ વાત છે. સ્વભાવમાં પણ ભૂલ નથી થતા, ગણિતમાં આજે ભૂલ પડે છે, સ્વભાવમાં ભૂલ નથી થતી.
પરીક્ષા પ્રદાન
એમ છે, આ તો જવેરાત કરતા ઊંચી ચીજ નો વેપાર છે. એવું કોઈ એમને મળી ગયા છે? સામે વેચનારે જવેરી હોય ને લેનારે જવેરી હોય તો એમને લઈ ગયા ખરો? કોઈ મેં 2 લાખ નો લીધો છે, મારે 2 લાખ ને 10,000 માં વેચવો છે, બહુ સારી ચીજ છે. આટલું એમ 1 કેરેટ કે 1.5 કેરેટ નો પીસ છે, જો વગર કોઈ લઈ ગયા છે? 2 લાખ ની ચીજ હોય અગર કોઈ લઈ ગયા?
2 લાખ આટલી કાળજી રાખીને ટેસ્ટ કરાવી દેશે બીજે ઠેકાણે, તો ત્યાં તો બધી આવડત આવે છે. આ જીવન
એના કરતા કિંમતી ચીજ છે, આત્મકલ્યાણ નો માર્ગ છે, જગરાત કરતા કિંમતી ચીજ છે. કાળજી સાવધાની તો હોવી
જોઈએ. પરીક્ષા પ્રધાની જેવું કે આજ્ઞા પ્રધાની?
પરીક્ષા પ્રધાની રહેવું, પરીક્ષા પ્રધાની રહ્યા પૂર્વક આજ્ઞા પ્રધાની રહેવું, ને એકાંતે એકાંતે પરીક્ષા પ્રધાની ને એકાંતે આજ્ઞા પ્રધાની. શાસ્ત્ર ની અંદર તો પરીક્ષા પ્રધાની ને જ સાચો શિષ્ય કહે છે, અષ્ટશાસ્ત્ર માં એ વિષય કહે છે. કબીર મુનિ એની ચર્ચા કરી છે મોક્ષમાં પ્રકાશન, તો પરીક્ષા પ્રધાની ને જ સાચો શિષ્ય કહે છે. બાકી તો અંધશ્રદ્ધામાં તો આખી દુનિયાના સંપ્રદાય ચાલે છે, આજ્ઞા પ્રધાની જ છે, એટલા આજ્ઞા પ્રધાની જ છે. આગાખાન પાછળ ચાલે છે, આજ્ઞા પ્રધાન જ છે. શું નામદારામાં એના મુખિયાજી પાછળ ચાલે છે, એ આજ્ઞા પ્રધાન જ છે. શું પરીક્ષા પ્રધાન? જૈન દર્શનમાં તો પરીક્ષા પ્રધાન ને સાચો શિષ્ય કહેવાય.
પરીક્ષા પ્રધાન કહો કે સાવધાન કહો કે જાગૃતિ કહો, એક જ વાત છે.
આ પ્રશ્ન બહુ મુદ્દા નથી, સત્સંગનો પ્રશ્ન, અસત્સંગનો પ્રશ્ન બહુ મુદ્દા
નથી. બપોરે બેઠા બેઠા ત્યાં એક સારી માતા, બીજાના દોષનો બચાવ કરવો એ સત્સંગની કુસંગ છે એમ કરીને વાત
આવી.
પોતાના દોષ તો
કાલે તો એ વિષય ચાલવાનો સવારે, ત્યાંથી તો પ્રારંભ કરવાનો છે. 254 માં ત્યાં આવ્યા ને આપણે સમિતિ પક્ષપાતતા એવું પર બંને જોઈએ તો બધા પર
એટલા સ્પષ્ટ આપણે કૃપા કરીને કરવાનું સત્સંગ રસંગ.
હા ઠીક છે, વિશેષ વિચાર કરીને અથવા પ્રેક્ટિકલ સાઈડ થી જે કઈ સમસ્યા લાગતી હોય એના પ્રશ્ન ઉભા થાય એટલે
સાચું.